અને જીવનને મોટા ભાગે આંકનાર આત્મા નહીં, આત્મા અંદર બેસી રહે છે, પણ જીવનને આંકનાર મન છે. અને જો એની ઉપર સહેજ પણ નિયંત્રણ રાખવામાં ન આવે પોતાનું, તો એ મન એના સ્ટ્રિંગને સ્ટેરિંગને પકડી અને ક્યાંથી ક્યાં લઈ જશે, ક્યાંક ખાડામાં નાખી દેશે, ક્યાંક અકસ્માત કરાવી બેસશે. કારણ કે મન છે, મન ઉપર નિયંત્રણ અવશ્ય જોઈએ. જો મનને આપણા જીવનની ગાડી એના હાથમાં પણ સોંપાય જ નહીં, હું તો એમ માનું છું. મનને સ્વતંત્ર રીતે જીવન સોંપી જ ના દેવાય. અંજણે મન જીવન જીવન મનને સોંપી દીધું ને, એ ક્યારેય લક્ષ્ય સુધી નહીં પહોંચી શકવાનો, એ ડૂબવાનો. અહીં તો મહારાજ કહે છે, તરવો તો છે, તરવો છે, ડૂબવું નથી. જો તરવું હોય તો આ જીવનના જીવનના સૂત્રને, આ જીવનની લગામને મનને ના આપશો કોઈ દિવસ. જીવનની લગામ જો મનના હાથમાં ગઈ ને તો તરવા નહીં દે, ડૂબાડશે. ક્યાંક ને ક્યાંક ડૂબાડશે, ખોટા માર્ગે ચડાવી દઈને પણ. તરવો તો છે સમજણમાં, તરવું છે, ડૂબવું નથી. સમજણની અંદર તરવું છે, સમજણના પાત્રમાં તરવું છે, સમજણની પાત્રતા મેળવવી છે. પહેલા વાત કરી ને, સમજણમાં વિચારોને ભરો અને એમાં મનને ડૂબાડો. તો કે તરવો તો છે સમજણમાં. બસ એ જ રીતે સમજણના પાત્રની અંદર મારે તરવું છે, સમજણના પાત્રમાં તરવાનું છે, અને તરવા માટે આશ્રય જોઈશે. વિચારના જળ તરવા છે, સમજણ વડે તરવા છે, મનને તારવું છે, અને મનને તારવા માટે પણ આધાર જોઈશે, નહીં તો આધાર વગર મન પડી જશે. બિનુ આધાર મન તોષ અને શાંતિ. આધાર વગર મનને સંતોષ પણ થતો નથી અને શાંતિ પણ મળતી નથી. બિનુ આધાર, અને આધાર કયો? કોઈ પણ સત્સંગનો, સદ પ્રવૃત્તિનો આધાર. નહીતર મન પ્રવૃત્તિ કરતું જ રહેવાનું છે. આપણે સદ પ્રવૃત્તિ નહીં કરીએ, મનને સાચી સારી પ્રવૃત્તિ નહીં સોંપીએ, તો મન ખોટી પ્રવૃત્તિ કરવાનું જ છે. એટલે એના માટે પ્રયત્ન કરવો પડશે, અને એ પ્રયત્નનો અભ્યાસ એટલો બધો થઈ જાય, અને એ અભ્યાસ એટલે સુધી પહોંચી જાય કે માણસને પછી સહેજ પણ પ્રયત્ન ન કરવો પડે, મન એના માર્ગે ચઢી જ જાય આપોઆપ. તમે આખો દિવસ વિષ્ણુ સહસ્રનો પાઠ કર્યા કરો, 21 પાઠ કરો, અને પછી રાત્રે ઊંઘમાં જુઓ જોઈ, ઊંઘની અંદર જુઓ જોઈ, કેટલી વાર આમ એમને દોડ્યા ચાલ્યા કરતો હશે, ચાલ્યા કરતો. મન વિચારે રહીએ તરવો તો છે સમજણ, એમ સમજણના પાત્રની અંદર મન પછી આપોઆપ અભ્યાસી થશે ને, એમાં વિષ્ણુ સહસ્રમાં તર્યા જ કરશે, તર્યા જ કરશે. ખોટા વિચારોમાં ડૂબશે નહીં, એ ખોટા પથ્થરોની ઠોકર ખાઈને પડશે નહીં. કેમ કે એને અભ્યાસ થઈ ગયો. સત્સંગ એટલા માટે કરવાનો, સત્પુરુષોનો કે સંત મહાપુરુષોનો સંગ એટલા માટે કરવાનો કે મન સન્માર્ગે રહે અને ક્યારે ઠોકર ખાઈને પડે નહીં કે ક્યાંય ડૂબે નહીં. તરવો તો છે સમજણ. જો પાસે સમજણ હશે ને, તો જ આ ભવસાગર તરી શકાશે, નહીતર ડૂબે જ. ભવસાગર તરવો સહેલ છે. મને આખું ભજન તો નથી આવડતું, પણ થોડું થોડું. તો એ રીતે મહાપુરુષો પોતાના અનુભવો કહી જાય, અને આપણા પુરાણો અને ઉપનિષદોમાં આપણે ક્યાં નથી સાંભળતા કે એની અંદર પરથી દર્શન ક્યાં નથી થતું કે જ્યાં જ્યાં મને સત્સંગ કર્યો છે અને મન જ્યાં સત્પુરુષોના આશ્રય બન્યું છે ને, રહ્યું છે, ત્યાં તરી ગયું છે. મન જો વિચારોની સાથે સારી રીતે બેસી જાય ને સુરક્ષિત થઈને, અને સદવિચારોની સાથે બેસે ને, તો એ પાર ઉતરી જાય, એને કોઈ પણ વાંધો ના આવે, એને વિશ્વાસનું ઔષધ અને વિશ્વાસનું નાવ પણ મળી જાય. તો એના વડે એ જો પાર ઉતરે, તરવું છે. કેવી રીતે તરશો? સદગુરુને શરણે જશો, અને સદગુરુ જે કંઈ આપે એનો અભ્યાસ સતત હોવો જોઈએ. જેમ અર્જુનને એક વાતની પ્રતીતિ થઈ કે સાંજના સમયે ભોજન કરતા કરતા દીવો બુઝાઈ ગયો, અંધારું થઈ ગયું, અને છતાંય એનું જમવાનું ચાલુ રહ્યું. એને વિચાર કર્યો કે અંધારું છે છતાંય કોળિયો એક અડધો ઇંચ ઉપર નથી જતો રહેતો, કંઈક આજુબાજુ કાનમાં કે નાકમાં નથી પેસી જતો, સીધો મોઢામાં જ જાય છે. એનું કારણ જીવનભરનો અભ્યાસ છે કે કોળિયો મોઢા સિવાય બીજે કાંઈ જાય જ નહીં. ગમે એટલું અંધારું હોય, કાળી દિબાગ અંધારી અમાસની રાત હોય અને એને અંધારામાં આપીએ તો એ ચાની રકાબી કાનમાં નહીં રેડી દે, સીધી મોઢામાં જશે. તો અભ્યાસ માણસને દ્રઢ કરે છે. મનને પણ જો ભજનનો કે સદવિચારનો ચિંતન મનનનો અભ્યાસ હશે ને, તો મન પણ એ પ્રમાણે અડધી રાતે ઉઠીને પણ વાસનાઓનું ચિંતન નહીં કરે, વિષયો કે ભોગો માટે એ સહેજ પણ લોલુપ નહીં થાય. જાગતાની સાથે આખો દિવસ વિષ્ણુ સહસ્રનો પાઠ કર્યો છે ને, તો હું ઉઠતાની સાથે તરત જ વિષ્ણુ સહસ્ર ગમે ત્યાંથી પકડાઈ જશે, અને એ સાત્વિકતા, એ મન ઉપર આવેલો વિજય, એને કહેવાય તરવો તો છે સમજણમાં આહે મન વિચારે રહી. એ અર્જુનને સમી સાંજનો આ અનુભવ થયો, અને પછી રાત્રે ઉઠી જે કામ જે વિદ્યા દ્રોણાચાર્યે દિવસે ભણાવી હતી અને લક્ષ્ય વેધાવ્યું હતું, એ જ લક્ષ્યને અર્જુને કે અંધારામાં એ કેમ ન થઈ શકે, જો કોળિયો મોઢામાં જતો હોય તો દિવસે અનુભવ કરેલો અભ્યાસ કરેલો એ જ એનું લક્ષ વેધીને નીચે ઉતારે. આ છે એકાગ્રતા, આ છે મનની ઉપરનું પોતાનું નિયંત્રણ, અને એ સમજણ પૂર્વકનું આધિપત્ય. મનને આડે અવળે નહીં જવા દેવાનું, નહીંતર એને જો અર્જુન સહેજ છૂટું મૂકી દે તો દુર્યોધનની માફક એક મને ચારે બાજુ બધું દેખાય છે. તમે ગુરુજી એકલા પક્ષીની આંખની ક્યાં વાત કરો છો? આખું પક્ષી દેખાય છે, ડાળે દેખાય છે, ઝાડે દેખાય છે, આખું વને દેખાય છે, તમે દેખાવ છો. વૃત્તિ સ્થિર નથી, મન એ પ્રમાણે પોતાના લક્ષ્યમાં ડૂબેલું નથી, અને એને કારણે એ સમજણ પૂર્વક પોતાના ગંતવ્યને પોતાના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતું. તરવો તો છે સમજણમાં અહીં, આ ભવસાગર છે, એની અંદર જીવનની અંદર ઘણી જ આપત્તિઓ, ઘણી વિટંબણાઓ, ઘણી મુશ્કેલીઓ, એનો કોઈ પાર નથી. જ્યાં સુધી જીવન છે, જીવનનો છેલ્લો શ્વાસ છે, ત્યાં સુધી આપત્તિઓમાંથી માણસ છટકી શકતો નથી. પણ એમાંથી બહાર નીકળવા માટે, એને તરવા માટે એક માત્ર મન ઉપર આપણું આધિપત્ય હશે ને, તો બસ થઈ ગયું. પણ મન એવું છે, આ જીવનની નૌકામાં ક્યાંક ને ક્યાંક બાખું પાડી દેતું હોય છે. મન આપણને જ ખોદ્યા કરે છે. જેમ ઘરમાં રહેનારો કોર ઘરના પાયાને જ ખોદી નાખે, એમ આપણા જીવનમાં આપણામાં રહેલું મન આપણા જ પાયા ખોદી નાખતું હોય. એટલે એને જો એની દોરી આપણા હાથમાં રાખીએ, તેની દોરી ખેંચો ઊંચી, મનને હંમેશા ઉપર લઈ જવા માટે એને બાંધવું પડે. અને મહારાજે એને બાંધ્યું છે, ફાંસી ડાલી પ્રેમ કી મનના મસ્તકમાં, એ ફાંસી ડાલી મનને બાંધ્યું છે. બીજું બાંધવાની કોઈ જરૂર નથી. જો મન બંધાઈ જશે ને તો શરીર કે આજુબાજુની કોઈ પણ પરિસ્થિતિ તમને કશું જ નહીં કરી શકે. ઘણી વાર કે ભાઈ વાંચવું છે ને, ચોટલી બાંધીને વાંચો, પણ એનાથી ઊંઘ આવી જશે. મનને બાંધવું પડે. મન એક જગ્યાએ સ્થિર થવું જોઈએ, ભટકવું ના જોઈએ. એનું નામ બંધન. મારા શ્રી પોતાના અનુભવ વડે આશ્રિતના મનને બાંધે છે, અને મન બંધાયા પછી એ આપોઆપ સ્થિર થઈ જશે કે સ્થાન છોડીને બહાર જવું નહીં. એનો અર્થ છો, શરીર તો છે જ એક જગ્યાએ બાંધીને, પણ મનને પણ એ રીતે સ્થિર કરો કે મન ક્યાંય સ્થાનને છોડીને બહાર ના જાય. અરે શરીરને છોડીને બહાર ના જાય એટલે સુધી અંદર જતા રહીએ કે પોતાના સ્વસ્વરૂપને છોડીને મન ક્યાંય બહાર ના જાય. એનું નામ છે ક્ષેત્ર સંન્યાસ. અભ્યાસ હોય રાત દિવસનો, વ્યાપારનો, કે આટલું ને આટલું તોલ્યું ને આટલી આટલો ભાવ આપ્યો ને આટલી કિંમત થઈ, તો એ વેપારના સ્વપ્નાય આવે ને સવાર ઉઠે તો એની એ જ વાતો થયા કરે, કારણ મનને અભ્યાસ પડ્યો. જેવો અભ્યાસ પાડીશું ને એવું જ જીવન થશે, અને મન પણ એ પ્રમાણે જ પોતાનું કામ કર્યા કરશે. માણસને જે લક્ષ્ય હોય એ લક્ષ્ય પાર કરવા માટે એની અંદર મનને પરોવી દેશે, પછી પ્રસંગ લઈને બેઠા હશું તો એને પાર પાડવા માટે પણ માણસ મનને એની અંદર પરોવી દેશે. કોઈક વ્યાપાર વ્યવસાય લઈને બેઠા હશું તો મનને એમાં પરોવી દેશે, અને વ્યાપારની અંદર હું તો પાર ઉતરી ગયો, અને જો ખોટ ગઈ પેઢીમાં તો ડૂબ્યો. મન જેની અંદર તમે પરોવશો એ પ્રમાણે એમાં એ થશે, અને એની અંદર એ વ્યવસાયને સમજણપૂર્વક એ સફળ થવા માટે પ્રયત્ન કરશે. અને તરવાનો બીજો અર્થ છે સફળ થવું. તમે કેટલા સફળ ને કેટલા નિષ્ફળ તમારા જીવનમાં છો એ તમારા મન ઉપર આધાર રાખે. તરવાનો અર્થ એમ કે ભાઈ પ્રસંગ હેમખેમ સરસ રીતે પાર ઉતરી ગયો, પણ મન પરોવ્યું તું ત્યારે. મન વિચારે રહીએ તરવો તો છે સમજણ મારે. આમ જો સમજણ ગુમાવી બેસીએ ને અવસર લઈને બેઠા આવીએ તો તોડફોડ તડફડ, કોની જોડે શું બોલ્યા ને કઈ વાત થઈ ને કોની જોડે કયો ઝઘડો થયો ને લે રહ્યું ને ફરી નહીં આવું ને સંબંધ નથી રહ્યો, આમ અનેક બાબતો સામે વ્યવહારની અંદર આવીને ઊભી જ રહેતી હોય છે આવેશ. અને આવેશની અંદર આવી બાબતો માણસ ખૂબ અનુભવથી સ્વીકારી લેતો હોય છે આવેશમાં, અને શાંત થયા પછી પોતે પણ સમજતો હોય છે કે આ તો આવેશ હતો, વાસ્તવિક નહોતું. પણ મનને પોતાનું જીવન સોંપી દીધું અને મનના આવેશના ઘોડા ઉપર ચડી ગયા, દોડ્યા પડ્યા ત્યાંથી પાછા ફર્યા. મનને સ્વતંત્ર રાખીશું ને એ સ્વચ્છંદ બની જશે. એટલો અભ્યાસ ને એટલો અનુભવ જરૂર છે કે મનને ક્યારે પણ એક સેકન્ડના સોમા ભાગ માટે પણ નવરું ના રાખી શકાય. બસ આટલું ખ્યાલ રાખો. ક્યાં તો તમારો વ્યવસાય, તમારો વ્યવહાર, ક્યાં તો સત્કર્મ, ક્યાં તો ભગવદ્ ભજન, એને વહેંચો. શું કામ કરવું આપો, પણ જો કામ નહીં સોંપીએ મનને તો મન આપણા ઘરના કોર જેવું ઘરના જ પાયા ખોદી નાખશે, એને પાડી નાખશે.